એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું ફરી સ્વાગત છે આપણી આ જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની, એમ કહીએ કે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ, જણે પેલી પરંપરાગત સેલ્ફ હેલ્પ પુસ્તકોની દુનિયામાં થોડો ખળબળાટ મચાવ્યો છે. માર્ક મેન્સનનું પુસ્તક જીવનના સંઘર્ષની સૂક્ષ્મ કળા, એટલે કે ધ સટલ આર્ટ ઓફ નોટ ગિવિંગ એન એફ. નામ જરા એવું છે નહીં, પણ વિચાર ઊંડો છે.
ચોક્કસપણે, અને મને લાગે છે ને કે આ પુસ્તક આજના સમયમાં બહુ જ પ્રસ્તુત છે. આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં બસ સતત ખુશ રહો, પોઝિટિવ દેખાઓ, સફળતા પાછળ દોડો, એવું જબરદસ્ત દબાણ છે.
હા, ખાસ કરીને સોશિયલ મીડિયા પર તો જુઓ, જાણે બધાનું જીવન એકદમ પરફેક્ટ જ ચાલી રહ્યું છે.
બરાબર, અને આ પુસ્તક એની સામે એક વાસ્તવિક અરીસો ધરે છે. ક્યારેક કઠોર પણ લાગે, પણ છે તો અરીસો જ.
સાચી વાત છે. પેલું સતત સારું વિચારો, સારું થશે સાંભળીને ક્યારેક થાકી જવાય, જ્યારે ખરેખર મુશ્કેલીઓ હોય ત્યારે. આ પુસ્તક જાણે કહે છે કે ભાઈ થોડા રિયલ બનો. તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. કોણ છે આ માર્ક મેન્સન?
માર્ક મેન્સન એ પોતે જ એક રસપ્રદ વ્યક્તિ છે. કોઈ આમ પરંપરાગત યુનિવર્સિટી ભણેલા મનોવિજ્ઞાની કે ફિલોસોફર નથી. એ મૂળ તો એક બ્લોગર છે, ઉદ્યોગ સાહસિક છે. પોતાના અનુભવો, પોતાના વિચારો લાખો લોકો સાથે શેર કર્યા છે એમણે.
અચ્છા, એટલે અનુભવમાંથી લખે છે એમને. કદાચ એટલે જ લોકો આટલું કનેક્ટ કરે છે. એમની લખવાની સ્ટાઇલ પણ એકદમ સીધી સટ છે ને, કોઈ આમ શણગાર નહીં, ફિલ્ટર નહીં.
બિલકુલ, પોતાની નિષ્ફળતાઓ વિશે, ભૂલો વિશે પણ એકદમ ખુલ્લીને વાત કરે, જે સામાન્ય રીતે આવા ગુરુ લોકો નથી કરતા. કોઈ પેલી ખાંડની ચાસણી જેવી મીઠી સલાહ નહીં, પણ કડવી લાગે તો એ સાચી વાત.
હા, એ પ્રામાણિકતા દેખાય છે.
અને એમની ખૂબી એ છે કે ફોર્મલ ટ્રેનિંગ નથી, છતાં પેલો ફિલોસોફી છે, સ્ટોઇસિઝમ, બુદ્ધિઝમ અને સાયકોલોજીના જે ગહન વિચારો છે ને, એને પકડીને પોતાની ભાષામાં એકદમ સરળ રીતે રજૂ કરે છે.
બરાબર, તો પછી આ પુસ્તકનો મુખ્ય સાર શું છે? આ નોટ ગિવિંગ અ ફક એનું મતલબ શું? એમ કે બસ કશાની પરવા જ નહીં કરવાની?
ના ના, એ બહુ મોટી ગેરસમજ છે. પુસ્તકનો મતલબ ઉદાસીન થઈ જવાનો કે બે જવાબદાર બનવાનો તો બિલકુલ નથી. ખરેખર તો આનાથી ઉલટું છે. મેન્સન કહેવા એ માંગે છે કે સાચું અર્થપૂર્ણ જીવન એ નથી કે જેમાં કોઈ સમસ્યા જ ના હોય, કે તમે હંમેશા ખુશ જ રહો.
અચ્છા, તો પછી શું છે?
અર્થપૂર્ણ જીવન ત્યારે મળે જ્યારે આપણે સભાનપણે પસંદ કરીએ કે કઈ વસ્તુઓ આપણા માટે ખરેખર મહત્વની છે, કયા મૂલ્યો માટે આપણે તકલીફ ઉઠાવવા, સંઘર્ષ કરવા તૈયાર છીએ.
એટલે એમ કે આપણી પાસે લિમિટેડ એનર્જી છે, લિમિટેડ ધ્યાન છે, મેન્સનની ભાષામાં કહીએ તો લિમિટેડ ફક્સ છે આપવા માટે. તો સવાલ એ છે કે આપણે એ ક્યાં લગાવીએ છીએ?
બરાબર સમજ્યા. નાની નાની બિનજરૂરી વાતોમાં, લોકો શું વિચારશે એમાં, કે પછી જે ખરેખર મહત્વનું છે, સંબંધો, સિદ્ધાંતો, કમિટમેન્ટ્સ, એના પર. તો નોટ ગિવિંગ અ ફક એટલે બિનમહત્વપૂર્ણ બાબતોની ઓછી ચિંતા કરવી અને મહત્વની બાબતો માટે આપણી શક્તિ બચાવવી. આ પુસ્તક પેલી આધુનિક ટોક્સિક પોઝિટિવિટી છે ને, સતત ખુશ રહેવાનું દબાણ, એને સીધો પડકાર ફેંકે છે અને પેલી ફીડબેક લૂપ ફ્રોમ હેલમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.
ઓકે, આ ફીડબેક લૂપ ફ્રોમ હેલ એ શું છે, જરા સમજાવશો? થોડું અટપટું લાગે છે.
હા જરૂર, એ એવી સ્થિતિ છે જ્યારે આપણને ખરાબ લાગે ને,
હા,
એના માટે જ આપણને વધુ ખરાબ લાગે. દાખલા તરીકે મને ચિંતા થાય છે અને પછી મને એ વાતની ચિંતા થવા લાગે છે કે મને કેમ ચિંતા થાય છે.
અરે હા, આ તો બહુ થાય. ગુસ્સો આવે ને, પછી ગુસ્સો કરવા બદલ પોતાની જાત પર ગુસ્સો આવે.
બસ એ જ, એક અનંત ચક્કર બની જાય છે. મેન્સન કહે છે કે ભાઈ, નેગેટિવ લાગણીઓ નોર્મલ છે, જીવનનો ભાગ છે, એને સ્વીકારો. એના વિશે વધારે ખરાબ ફીલ કરવાની જરૂર નથી.
ઓ, આ તો ખરેખર રાહત આપે એવો વિચાર છે. આ પુસ્તક આમ તો બધા માટે છે, પણ ખાસ કોના માટે વધુ ઉપયોગી લાગે છે?
આમ જુઓ તો બધા માટે જ છે, પણ મને લાગે છે કે ખાસ કરીને યંગ લોકો અને જેઓ પેલું સોશિયલ મીડિયા પર દેખાતી પરફેક્ટ લાઈફના પ્રેશરથી, કન્ઝ્યુમર કલ્ચરથી અને સતત વધુ સારા બનવાની દોડથી થાકી ગયા છે ને, એમને આ બહુ અપીલ કરે છે, બહુ રાહત આપે છે.
હા, કારણ કે એ વાસ્તવિકતા સ્વીકારવાની વાત કરે છે. દુઃખ, અનિશ્ચિતતા, મૃત્યુ, આ બધું છે જ. એમાંથી જ અર્થ શોધવાનો છે.
બરાબર, સંઘર્ષ દ્વારા અર્થ. ચાલો તો હવે થોડા ઊંડા ઉતરીએ પુસ્તકના પ્રકરણોમાં.
હા, ચોક્કસ. શરૂઆત કરીએ પહેલા પ્રકરણથી. શીર્ષક જ એવું છે, પ્રયાસ કરશો નહીં, ડોન્ટ ટ્રાય. આ સાંભળીને જ લાગે કે આ શું કહેવા માંગે છે, પ્રયાસ વગર કંઈ થાય?
હા, થોડું વિચિત્ર લાગે, પણ અહીં લેખક પેલી બેકવર્ડ્સ લોની વાત કરે છે. એટલે કે તમે જેટલું વધુ સુખ પાછળ દોડશો, જેટલો વધુ પ્રયત્ન કરશો ખુશ થવાનો, એટલા જ વધુ અસંતુષ્ટ થશો.
ઓહ, પેલું પતંગિયા જેવું, પકડવા જાવ તો ઉડી જાય.
બરાબર. અને આ જ પ્રકરણમાં પેલી ફીડબેક લૂપ ફ્રોમ હેલની વાત છે, જેની આપણે હમણાં ચર્ચા કરી. ચિંતા પર ચિંતા, ગુસ્સા પર ગુસ્સો.
હા, તો એનો ઉકેલ શું આપે છે મેન્સન?
ઉકેલ છે સ્વીકૃતિ. નકારાત્મક લાગણીઓને સ્વીકારો, એક્સેપ્ટ કરો કે હા, દુઃખી થવાય, ગુસ્સો આવે, ચિંતા થાય, એ બધું નોર્મલ છે. એને દબાવવાને બદલે સ્વીકારો અને પછી ફોકસ એના પર કરો કે ખરેખર શેની પરવા કરવી છે. એ માટે લેખક ચાર્લ્સ બુકોવ્સ્કીનું ઉદાહરણ આપે છે.
અચ્છા, હા.
જે પોતાની ખામીઓ સાથે જીવ્યા, કોઈ દેખાડો કર્યા વગર.
બરાબર, એમણે પોતાની વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. સારું, આ સ્વીકૃતિની વાત આપણને બીજા પ્રકરણ પર લઈ જાય છે. સુખ એક સમસ્યા છે, હેપીનેસ ઇઝ અ પ્રોબ્લેમ. આ તો વળી એનાથી પણ ઉલટું લાગે છે.
હા, સુખ સમસ્યા કઈ રીતે હોઈ શકે? આ તો કંઈ સમજાણું નહીં.
અહીં મેન્સનનો તર્ક ખરેખર વિચારવા જેવો છે. એ કહે છે કે સાચું ટકી રહે એવું સુખ સમસ્યાઓના અભાવમાં નથી, પણ સમસ્યાઓ ઉકેલવાની પ્રક્રિયામાં છે. જીવનમાં પ્રોબ્લેમ્સ તો આવવાના જ છે.
એટલે એમ કે પ્રોબ્લેમ ફ્રી લાઈફ શક્ય જ નથી? ના, એટલે આપણો ગોલ પ્રોબ્લેમ્સથી છૂટવાનો નહીં, પણ સારી પ્રોબ્લેમ્સ પસંદ કરવાનો હોવો જોઈએ. એવી સમસ્યાઓ જેને સોલ્વ કરવામાં આપણને મજા આવે, જે આપણા વેલ્યુઝ સાથે જોડાયેલી હોય.
ઓકે, સમજાયું. જેમ કે કસરત કરવી એ પણ એક સમસ્યા છે. રોજ ટાઈમ કાઢવો, મહેનત કરવી પણ એ કદાચ ખબર નહીં ઓફિસ પોલિટિક્સની સમસ્યા કરતાં સારી સમસ્યા કહેવાય, જો હેલ્થ આપનું વેલ્યુ હોય તો.
પરફેક્ટ ઉદાહરણ. બરાબર, અહીં બુદ્ધનું ઉદાહરણ પણ બંધ બેસતું છે. સિદ્ધાર્થ રાજકુમારને બધા દુઃખથી દૂર રાખ્યા હતા, પણ જ્યારે રિયલ વર્લ્ડ જોયું ત્યારે સમજાયું કે દુઃખ તો જીવનનો ભાગ છે, સુખ સમસ્યાઓ સોલ્વ કરવામાં છે, ભાગવામાં નહીં. પેઇન, સંઘર્ષ એ ગ્રોથ માટે જરૂરી છે.
આ પીડા અને સંઘર્ષના મૂલ્યની જ વાત પ્રકરણ 4માં છે. નહીં, પીડાનું મૂલ્ય, ધ વેલ્યુ ઓફ સફરિંગ. શું કહે છે?
એ કહે છે કે પીડા આપણને બદલાવવા માટે મોટિવેટ કરે છે. એ એક સિગ્નલ છે કે કંઈક બરાબર નથી, કંઈક બદલવાની જરૂર છે. અહીં લેખક પેલો સ્વ જાગૃતિ ડુંગળીનો કોન્સેપ્ટ આપે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે.
સેલ્ફ અવેરનેસ અનિયન, એટલે ડુંગળીના પડ જેવું.
હા, બરાબર. ત્રણ પડ છે. સૌથી બહારનું પડ આપણી લાગણીઓ સમજવી, હું શું ફીલ કરું છું. એની અંદરનું પડ એ લાગણીઓનું કારણ સમજવું, હું આવું કેમ ફીલ કરું છું. અને સૌથી અંદર સેન્ટરમાં આપણા મૂલ્યો સમજવા, આ વાત મારા માટે કેમ આટલી મહત્વની છે.
ઓ, એટલે આપણી બધી લાગણીઓ અને રિએક્શનનું મૂળ આપણા વેલ્યુઝમાં છે, અને એ વેલ્યુઝ જ નક્કી કરે છે કે આપણને શું ગમશે, શું નહીં ગમે.
બિલકુલ. અને આ સમજણ પછી આપણને સારા અને ખરાબ મૂલ્યો વચ્ચેનો ભેદ સમજવામાં મદદ કરે છે. સારા મૂલ્યો એટલે જે રિયાલિટી બેઝ્ડ હોય, કન્સ્ટ્રક્ટિવ હોય અને આપણા કંટ્રોલમાં હોય, જેમ કે પ્રામાણિકતા, ક્યુરિયોસિટી.
અને ખરાબ મૂલ્યો એટલે
જે સુપરસ્ટિશિયસ હોય, ડિસ્ટ્રક્ટિવ હોય, અટલા આપણા કંટ્રોલ બહારની વસ્તુઓ પર આધારિત હોય, જેમ કે હંમેશા પોપ્યુલર રહેવું, દરેક બાબતમાં સાચા જ હોવું, ફક્ત પૈસા પાછળ ભાગવું.
આ મૂલ્યોની ક્લેરિટી બહુ જ જરૂરી છે જીવનમાં દિશા માટે. આ આપણને પ્રકરણ 5 પર લઈ જાય છે. તમે હંમેશા પસંદ કરી રહ્યા છો, યુ આર ઓલવેઝ ચૂઝિંગ. આમાં પેલી જવાબદારીની વાત મુખ્ય છે, ખરું?
હા. અને અહીં મેન્સને ભૂલ, ફોલ્ટ અને જવાબદારી, રિસ્પોન્સિબિલિટી વચ્ચેનો તફાવત બહુ સરસ રીતે સમજાવે છે. બહુ સૂક્ષ્મ પણ મહત્વનો ભેદ છે.
શું છે એ ભેદ?
એમ કે કદાચ આપણી સાથે જે થયું એમાં આપણી ભૂલ ન હોય, સંજોગો એવા હોય, પણ એ પરિસ્થિતિ પર આપણે રિએક્ટ કેવી રીતે કરીએ છીએ, એને અર્થ કેવો આપીએ છીએ, એની જવાબદારી હંમેશા આપણી જ હોય છે.
વાહ, આ તો બહુ પાવરફુલ વિચાર છે. કારણ કે આપણે ઘણીવાર કહીએ છીએ આમાં મારો શું વાંક, અને પછી લાચાર બની જઈએ છીએ.
બરાબર. પણ મેન્સન કહે છે કે ભલે વાંક ગમે તેનો હોય, તમારો રિસ્પોન્સ પસંદ કરવાની શક્તિ, એ ચોઇસ હંમેશા તમારી પાસે છે. આ આપણને પેલી વિક્ટિમ મેન્ટાલિટીમાંથી બહાર કાઢે છે.
હા, આ તો જાણે ચાવી હાથમાં આપી દે છે.
તદ્દન લેખક વિલિયમ જેમ્સનું ઉદાહરણ આપે છે, જે ડિપ્રેશનમાં હતા. એમણે એક વર્ષ માટે નક્કી કર્યું કે જીવનમાં જે પણ થાય એની 100% જવાબદારી મારી, અને એનાથી જ જબરદસ્ત ફેર પડ્યો એમના જીવનમાં. જવાબદારી લેવાથી શક્તિ મળે છે.
આ જવાબદારીની વાત પછી નિષ્ફળતાને જોવાની રીત પણ બદલે છે નહીં. પ્રકરણ 7 છે, નિષ્ફળતા એ આગળ વધવાનો માર્ગ છે.
હા, મેન્સિન કહે છે કે નિષ્ફળતા એ સફળતાનો અંત નથી, પણ સફળતા સુધી પહોંચવાની પ્રોસેસનો એક જરૂરી અનિવાર્ય ભાગ છે. આપણે કંઈ પણ નવું શીખીએ, સાયકલ ચલાવતા, ગણિત ભૂલો તો થાય જ, પડીએ પણ ખરા, એમાંથી જ શીખીને આગળ વધાય છે.
પણ આપણે તો નિષ્ફળતાથી એટલા ડરીએ છીએ કે ઘણી વાર કંઈ શરૂ જ નથી કરતા, અથવા પેલી પ્રેરણાની રાહ જોયા કરીએ છીએ કે મૂળ આવશે ત્યારે કરીશ.
અને અહીં જ મેન્સન પેલો કંઈક કરો, ડૂ સમથિંગ નો સિદ્ધાંત આપે છે. કહે છે કે મોટિવેશનની રાહ ના જુઓ, બસ કામ શરૂ કરો, એક નાનું સ્ટેપ લો, એક્શન લેશો ને એટલે મોટિવેશન આપોઆપ આવશે. પ્રેરણા એ ક્રિયાનું પરિણામ છે, કારણ નથી.
એટલે કે એક્શન, ઇન્સ્પિરેશન, મોટિવેશન ઉલટો ક્રમ છે જે આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ એના કરતા.
બરાબર, આ પ્રોક્રેસ્ટિનેશન માટે પણ સારો ઉપાય છે. સારું, હવે પુસ્તકના અંત તરફ જઈએ. પ્રકરણ 9નું ટાઇટલ થોડું ગંભીર છે, અને પછી તમે મૃત્યુ પામો છો.
હા, આ વાંચીને જ થોડો ડર લાગે.
પણ મેન્સનનો પોઈન્ટ અલગ છે. એ કહે છે કે મૃત્યુ નિશ્ચિત છે, એ હકીકત સ્વીકારવી એ ડરાવણી નથી પણ મુક્તિ અપાવનારી છે, લિબરેટિંગ છે.
કઈ રીતે?
કારણ કે જ્યારે આપણને યાદ આવે છે કે આપણો સમય લિમિટેડ છે, ત્યારે જીવનની પેલી નાની નાની ચિંતાઓ, નાની ઈગો ફાઇટ્સ, બિનજરૂરી ડર, એ બધું ઓછું મહત્વનું લાગવા માંડે છે.
એટલે કે મૃત્યુનું ભાન આપણને પ્રાયોરિટી સેટ કરવામાં મદદ કરે છે, શું ખરેખર ઇમ્પોર્ટન્ટ છે એ વિચારવા પ્રેરે છે, આપણો વારસો શું હશે એવું બધું.
બરાબર, એ આપણી સમસ્યાઓ અને મૂલ્યોને સાચા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. અર્નેસ્ટ બેકર જેવા વિચારકોએ પણ કહ્યું છે કે આપણી મોટાભાગની પ્રવૃત્તિઓ ક્યાંકને ક્યાંક મૃત્યુના ડરને દબાવવાનો પ્રયત્ન હોય છે. પણ મેન્સન કહે છે કે એનો સામનો કરો, એને સ્વીકારો, તો વધુ પ્રામાણિક અને અર્થપૂર્ણ જીવન જીવી શકશો. તો આખા પુસ્તકની આ સફર પછી જો આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કહી શકાય?
મને લાગે છે પહેલું અને સૌથી મોટું, ઝેરી સકારાત્મકતાનો અસ્વીકાર. સતત હેપી રહેવાનો ડોળ કરવા કરતાં આપણી નકારાત્મક લાગણીઓ, ગુસ્સો, દુઃખ, ચિંતા એને સ્વીકારો, એ નોર્મલ છે. આપણા સમાજમાં પણ પેલું લોકો શું કહેશે, સારું દેખાડવું, એના ચક્કરમાં આપણે ઘણું છુપાવીએ છીએ.
સાચી વાત છે, એ દબાણ બહુ હોય છે. બીજું શું?
બીજું, તમારા સંઘર્ષો પસંદ કરો. લાઈફ પ્રોબ્લેમ ફ્રી નથી થવાની, એટલે એના બદલે એવા પ્રોબ્લેમ્સ, એવા સંઘર્ષ પસંદ કરો જે તમારા વેલ્યુઝ સાથે જોડાયેલા હોય, જેના માટે લડવું, મહેનત કરવી તમને મીનિંગફુલ લાગે, પછી એ કરિયર હોય કે સંબંધો.
એટલે કે કઈ લડાઈ લડવી એ પસંદ કરવાનું છે.
એ બરાબર.
ત્રીજું, અને મારા મતે બહુ જ પાવરફુલ, સંપૂર્ણ જવાબદારી લો. જે થયું એમાં ભલે આપણો વાંક ન હોય, પણ આપણો પ્રતિભાવ, આપણું અર્થઘટન, એની જવાબદારી 100% આપણી. આ વિચાર આપણને લાચારીમાંથી કાઢીને ડ્રાઈવર સીટ પર બેસાડે છે.
હા, આ પોઈન્ટ ખરેખર સ્ટ્રોંગ છે. ચોથો મુદ્દો
પર વધુ આધાર રાખે છે. સમાજ શું કહે છે એના કરતાં આપણા પોતાના ઊંડાણના મૂલ્યો ઓળખવા અને એ પ્રમાણે જીવવું.
અને છેલ્લો, પાંચમો મુદ્દો,
છેલ્લે અપૂર્ણતાને સ્વીકારો. લાઈફમાં ફેલિયર આવશે, અનિશ્ચિતતા રહેશે, અને છેલ્લે મૃત્યુ પણ છે. આ રિયાલિટીઝથી ભાગવાને બદલે એને એક્સેપ્ટ કરવાથી નમ્રતા આવે છે, ગ્રોથ થાય છે અને સાચા અર્થની શોધમાં મદદ મળે છે. પેલો પરફેક્શનિઝમનો રોગ છે ને, એની દવા છે આ.
આ પુસ્તકમાં અમુક લાઈનો એવી છે જે સીધી ક્લિક થઈ જાય છે, નહીં?
હા, ચોક્કસ. દાખલા તરીકે પેલી બેકવર્ડ્સ લોવાળી વાત, વધુ સકારાત્મક અનુભવની ઈચ્છા પોતે જ એક નકારાત્મક અનુભવ છે, અને વિરોધાભાસી રીતે વ્યક્તિના નકારાત્મક અનુભવની સ્વીકૃતિ પોતે જ એક સકારાત્મક અનુભવ છે. આ ખરેખર વિચારવા જેવું છે.
હા, છે જ. બીજું એક જે મને ગમ્યું, તમે કોણ છો તે તમે શેના માટે સંઘર્ષ કરવા તૈયાર છો તેના દ્વારા વ્યાખ્યાયિત થાય છે. આપણી ઓળખ આપણી સિદ્ધિઓ કરતાં વધુ આપણે કયા પડકારો લઈએ છીએ અને કઈ પીડા સહન કરીએ છીએ એનાથી બને છે.
બરાબર. અને ત્રીજું, જે જવાબદારીવાળા મુદ્દાને ફરી હાઇલાઇટ કરે છે. આપણી સાથે શું થાય છે તે આપણે હંમેશા નિયંત્રિત કરતા નથી, પરંતુ આપણે હંમેશા નિયંત્રિત કરીએ છીએ કે આપણે તેની અર્થઘટન કેવી રીતે કરીએ છીએ, તેમજ આપણે કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ. કંટ્રોલ આપણા હાથમાં છે, રિસ્પોન્સનો કંટ્રોલ.
ખૂબ સરસ. તો આ બધા વિચારોનો રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ? કોઈ પ્રેક્ટિકલ ટિપ્સ?
હા, ઘણી રીતે. મેન્ટલ હેલ્થ માટે તો પહેલી ફીડબેક લૂપ તોડવી. ખરાબ લાગે તો પોતાની જાતને કોસવાનું બંધ કરવું, સ્વીકારવું કે હા, આજે મૂડ નથી, ઇટ્સ ઓકે.
સંબંધોમાં મને લાગે છે કે પેલું બાઉન્ડરીઝ સેટ કરવાનું, ના કહેતા શીખવાનું બહુ જરૂરી છે. બધાને ખુશ રાખવાની કોશિશ છોડીને ઓથેન્ટિક રહેવું, અને એવા સંબંધોને મહત્વ આપો જે વેલ્યુઝ પર આધારિત હોય.
ચોક્કસ. અને કરિયર કે નિર્ણયોમાં ખાલી સેલેરી કે સ્ટેટસ જોવાને બદલે એ વિચારવું કે આ કામમાં કયા પ્રોબ્લેમ સોલ્વ કરવાના આવશે, શું એ મને ગમશે, અને પેલો કંઈક કરો સિદ્ધાંત, આળસ આવે તો બસ શરૂ કરી દેવું. અને મોટા નિર્ણયો માટે ડેથ ટેસ્ટ, કાલે હું ન હોઉં તો આ મેટર કરશે.
અને હા, આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં તો આ બહુ જ કામનું છે. બીજાની પેલી ફિલ્ટર કરેલી લાઈફ જોઈને સરખામણી ના કરવી, પોતાની સામાન્યતા, પોતાની ઇમ્પરફેક્શન સ્વીકારવી, પોતાની સ્પીડ પર ફોકસ કરવું.
બરાબર. એટલે આ પુસ્તક ખાલી ફિલોસોફી નથી, પ્રેક્ટિકલ એપ્લિકેશન પણ છે એની.
જો હું મારા માટે કહું તો મને સૌથી મોટી શીખ એ મળી કે નેગેટિવ ફિલિંગ્સથી ડરવાની જરૂર નથી, એને સ્વીકારવામાં જ એક પ્રકારની શક્તિ અને શાંતિ છે. પેલું સતત પોઝિટિવ રહેવાનું પ્રેશર હટી જાય છે.
અને મને પેલો ભૂલ અને જવાબદારી વચ્ચેનો જે તફાવત છે ને, એ વિચાર બહુ જ સ્ટ્રાઇક થયો. એ સમજવું કે પરિસ્થિતિ ભલે આપણા કંટ્રોલમાં ન હોય, આપણો રિસ્પોન્સ હંમેશા આપણી ચોઇસ છે. આ રોજબરોજની ફ્રસ્ટ્રેશન સામે લડવાની બહુ તાકાત આપે છે.
ખરેખર આ પુસ્તક આપણી સુખ, સફળતા અને સારા જીવન વિશેની ઘણી માન્યતાઓને પડકારે છે, અને એક વધુ વાસ્તવિક, વધુ પ્રામાણિક અને કદાચ એટલી જ વધુ સંતોષકારક રસ્તો બતાવે છે.
હા, અને અંતે એક સવાલ મૂકી જાય છે આપણા માટે વિચારવા જેવો. આપણા જીવનની કઈ સમસ્યાઓ એવી છે જે ખરેખર લડવા જેવી છે? કયા મૂલ્યો માટે સંઘર્ષ કરવો સાર્થક છે? અને કઈ નાની મોટી ચિંતાઓને આપણે પેલી મૃત્યુની વાસ્તવિકતા સામે રાખીને છોડી શકીએ છીએ?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.